તારીખ 31/3/1990 શ્રી તત્વાનુશીલનમાં પર્યાયમાં એકત્વ વિષય ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 7
પર્યાય માત્રનું હું પણ અવધારણ અવધારણ કરવું એટલે પોતા રૂપે ધારણ કરવું, સારી રીતે ધારણ કરવું. માત્ર પર્યાયંશને આખે આખો પોતે પર્યાયંશ રૂપે છે એવું અવધારણ થઈ જાય છે ત્યારે અંશ માત્રનું ગ્રહણ અંશીપણે થાય છે. છે અંશ પર્યાય તો પણ આખો અંશી હોય એવી રીતે હું પણ એની ધારણા થાય છે, એ વિપર્યાસ છે. અંશ હોવા છતાં એને જ આખો પદાર્થ તરીકે સ્વીકારાઈ જાય છે શ્રદ્ધામાં, એ શ્રદ્ધાનો વિપર્યાસ છે, એ જ જ્ઞાનના અનુભવનો પણ વિપર્યાસ છે. કોઈ જીવો પોતાને સર્વથા અજ્ઞાની માનીને અથવા આત્મશુદ્ધિરૂપ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટાવવા અશક્ત માનીને અથવા પોતે સાધારણ સંસારી જીવ છે તેથી અધ્યાત્મની ઊંચી વાતો સાંભળતા તેવી કાર્યસિદ્ધિ માટે પોતાને અયોગ્ય ગણીને પ્રથમથી જ વર્તમાન સ્થિતિના આશ્રયે રહીને સમ્યક પુરુષાર્થ થવામાં આડ મારીને બેસી જાય છે. આવી એક લઘુતા ગ્રંથિ જેને કહે છે ઇન્ફિરિયારિટી, લઘુતા ગ્રંથિ, હું તો સાધારણ માણસ છું. સામાન્ય રીતે આ કાળમાં પુણ્યથી પણ હિણપણ હોય છે, એટલે વર્તમાન બીજા પુણ્યશાળી પાસે પોતાનું હિણપણ, તો જેને કાંઈક પુણ્ય છે એવા પણ હિણપણ અનુભવે છે, નથી એ તો અનુભવે, પણ જેને પુણ્ય છે એ પણ બીજા વધારે પૈસાવાળા જોઈને પોતાની હિણપત અનુભવે છે. હવે એમાં આ તો ત્રણ લોકનો નાશ થવાની વાત છે. ગુરુદેવ કહેતા ને કે એક ડાળ બરાબર ન થાય ત્યાં ઢીંચણીઓ મારે ઘા કરે, એને ત્રણ લોકનો નાશ થવાનું કેમ બેસે? સવારમાં એક અંશ ચાનો કપ, એક અંશ ચા ભરાય છે, એક પાશેર ચા ન મળે ત્યાં મગજ ઠેકાણે ન રહીએ કે આ ચા પીધી નથી, માથું હરખું રહેતું નથી. એને એકદમ પૂરેપૂરી સ્વતંત્રતા, કોઈનો આધાર ને અવલંબનની જરૂર નથી, કેમ બેસે? છે કાઠિયાવાડમાં અમારે પાટલા ઉપર થાળી મૂકે, અહીંયા પથ્થરનું નીચે રાખે, પછી અહીં એક ઢીંચણ એક લાકડાનો બનાવેલું હોય ટેકો રાખવા માટેનો, ઢીંચણનો ટેકો રાખવાનો લાકડાનો એવો પીસ બનાવેલો હોય છે. આમ તો જરા એનો શેપ આપીને બરાબર એનો આકાર કરેલો હોય છે. શું કોઈને ત્યાં હશે તો બતાવશો, અત્યારે પદ્ધતિ નથી રહી એટલે કોઈને ત્યાં નથી, પણ પહેલાં એ પદ્ધતિ હતી કે એ જાતના લગ્ન પ્રસંગમાં આણા પરિયાણામાં જેમ ફલાણું આપે, વેલણ આપે, પંખો આપે, એમ ઢીંચણીઓ પણ આપે. તો જમવા બેસે એટલે એ ઢીંચણનો ટેકો ત્યાં રાખે, એવી રીતે ટેકો રાખીને જમે. મારું હોય તો નજીકમાં નજીકમાં એ ચીજ છે, પિત્તળ દાળ બરાબર ન બની હોય તો પિત્તળ ખસી જાય ઘા કરે એમ. એવી એમ કે આવી ક્ષુદ્ર વૃત્તિના ધારક જીવને ત્રણ લોકનો નાથ, અત્યારે તો એ પરિસ્થિતિ છે જ નહીં, પહેલાં તો એવી જાતનો પુરુષોની જરા એવી વૃત્તિ પણ રહેતી. અત્યારે તો એ પરિસ્થિતિ નથી કે કાંઈ ઊંચા હદે કે પણ શું, પણ પોતાને બહુ સાધારણ માને છે જીવ. આપણે અજ્ઞાની છીએ, સાધારણ છીએ, માંડ આપણું પેટીયું રડી ખાઈએ છીએ. ત્રણ લોકનો નાથ આપણે ક્યાંથી હોય, ક્યાંથી થવાય? એવી બધી ઊંચી ઊંચી વાત. આપણે આત્મા સિદ્ધ છે, તારો આત્મા સિદ્ધ સમાન છે, ક્યાંથી એમ કે આપણને એ વાતનો મેળ ખાય? એવી પોતાને વર્તમાન સ્થિતિમાંની એવી પકડમાં જીવ રહી જાય છે, એને હું પણ અવધારણ કે હું આવો જ છું. એટલે આપણને અનાદિનું અજ્ઞાન છે. આવું ઊંચું જ્ઞાન કરવા માટે તો ઘણા ભાવનો પુરુષાર્થ જોઈએ, કાં તો કોઈ પૂર્વ સંસ્કારમાં આગલા ભાવોમાં કાંઈ કમાણી કરી હોય તો અત્યારે પામીએ. અત્યારે તો આપણા પરિણામ જોતા કાંઈ, અજ્ઞાન જોતા કાંઈ દેખાતું નથી કે આવું ઊંચું ને ઊંડું જ્ઞાન આપણને થઈ જાય. દાંત કાઢે તો વળી સારું, મિત્ર એમ થાય કે કઈ બેસતું નથી. અહીંયા તો એવી પરિસ્થિતિ છે કે એને કોઈ રીતે ઉદ્યમ કરવો બેસતો નથી, એટલો નાસીપાસ થયેલો જીવ છે. એમ કેમ છે કે આપણે અજ્ઞાની છીએ ને? આ તો મોટા યોગીઓની ને જ્ઞાનીઓની ને મહાપુરુષોની વાતો છે, આપણા સાધારણ માણસો ક્યાંથી આવું કરી શકે એમ. એવી રીતે સર્વથા અજ્ઞાની માને છે. એક વર્તમાન અવસ્થામાં અજ્ઞાનની મિથ્યત્વ મિથ્યાત્વ છે. આખે આખો પદાર્થ જ હું આખો એવો છું એમ અંશની જગ્યાએ અંશીનું અવધારણ કરી લે છે. અથવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટાવવા માટે પોતાને અશક્ત માને છે, પોતાની વર્તમાન અશુદ્ધિમાં એટલો ઘેરાયેલો છે, એવા તીવ્ર રસવાળા પરિણામ થાય છે. એને એમ લાગે છે કે આપણે આ ભાવમાં કંઈ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પામીએ એવું લાગતું નથી, પહેલેથી જ મારી દઈએ. શું પર્યાય તો પલટો મારનારી ચીજ છે. પલટો મારે તો એક સમયમાં બહુ મોટો પલટો મારે છે, ઉલટો સુલટો. અથવા પોતે સાધારણ સંસારી જીવ છે, સંસારમાં પણ આપણી ગણતરી સાધારણમાં થાય છે, આપણી કાંઈ મુખ્યતા નથી, આપણને ક્યાંય મોટાઈ નથી. આ ત્રણ લોકના નાથની મોટાઈ ક્યાંથી આવે આપણને? સામાન્ય પણ આપણી મોટાઈ કોઈ ગણ આપણને કોઈ ગણતું નથી એમ પોતે સાધારણ છે. તેથી આવી ઊંચી અધ્યાત્મની વાત સાંભળતા આવા કાર્ય માટે, આવા કાર્યની સિદ્ધિ માટે પોતાને પહેલેથી જ અયોગ્ય માનીને એમ એ શું કરે છે કે પોતે પોતાના વિકાસનો રસ્તો પહેલેથી જ બંધ રાખી દે છે, એ બાજુની દિશા જ બંધ કરી દે છે જીવ. અને પ્રથમથી જ વર્તમાન સ્થિતિના આશરે, એટલે વર્તમાનમાં જે કર્મજનિત સંયોગની સ્થિતિ છે, એવો રહીને સમ્યક પુરુષાર્થ થવામાં આડ મારીને બેસી જાય છે. પહેલેથી જ તે આડ મારી દે છે કે આપણે આ ન કરી શકીએ, આપણાથી આ ન થાય, આ આપણું કામ નહીં. એ પ્રકારની જે વિચારણા છે, એ વિચારણા ભૂલ ભરેલી વિચારણા છે. ત્યાં સમ્યક દ્રષ્ટિ કે મુનિ દશાની સાધના ગુણ મહિમા આદિનું શ્રવણ થતાં પોતે અજ્ઞાની છે, તેથી આ વાતો સાથે પોતાને કાંઈ સંબંધ નથી, અથવા પોતાને તે વાતોનું કાંઈ લાગુ પડતું નથી, અથવા પોતા માટે ઘણું કઠિન કાર્ય છે. જ્ઞાની નિદર્શનની વાત આવે તો કહે તો મહાન પુરુષો છે, જ્ઞાની છે, મહાપુરુષ છે, કરી શકે, આપણું થોડું કામ છે. મુનિ તો કહે તો મોટા મહામુનિરાજ યોગી યોગીન્દ્રો, આપણું થોડું કામ છે, આપણે આવું ન કરી શકીએ, આપણું આ કામ નહીં. આ પ્રકારે ઊંચી મુનિ દશાની અથવા સમ્યક દ્રષ્ટિની દશાની વાત પોતે સાંભળે વાંચે તો પણ પોતે અજ્ઞાની છે એ વાતની મુખ્યતા કરી લે છે. હું તો રહ્યો અજ્ઞાની, એ તો જ્ઞાનીને એમ થાય, આપણને અજ્ઞાનીને એવું ક્યાંથી થાય? એ તો મુનિને આવું થાય, આપણને ક્યાંથી એવું થાય? આપણે તો હજી અજ્ઞાની છીએ, આપણે તો હજી અજ્ઞાની છીએ, એ વાતને એટલી બધી પકડમાં રાખે છે જી, કે જ્ઞાન દશા ઉપરથી જ્ઞાન દશાનું અનુસરણ કરવા માટે જ્ઞાનને કેવી રીતે પોતે ઉતારી શકે એ વાત પહેલેથી બંધ કરી દે છે. એવી લઘુતા ગ્રંથિમાંથી ગમે તે વાત સાંભળે તો પણ એને કાંઈ અસર થતી નથી, પોતાને વાતો લાગુ પડતી નથી, અથવા પોતા માટે ઘણું કઠિન કાર્ય છે, એ ઘણું અઘરું કાર્ય છે તેમ પર્યાય બુદ્ધિથી, પર્યાય બુદ્ધિની દ્રઢતા હોવાથી તે તે ભાવો અને ભાવનાથી ઉપેક્ષિત થઈને વિમુખ વર્તે છે. શું કરે છે, એ ભાવનાથી વિમુખ થઈ જાય છે, એ ભાવથી વિમુખ થઈ જાય છે, ઉપેક્ષા કરે છે, આપણું કામ નહીં, આપણું કામ નહીં, આપણે ન કરી શકીએ, આપણે ન કરી શકીએ. પહેલેથી જ ધર્મના ક્ષેત્રમાં પણ એ પ્રકાર જોવામાં આવે છે કે જેઓ ક્રિયાકાંડમાં પડી ગયા છે એ અધ્યાત્મની વાતમાં એવું જ વિચારે છે કે એવી બધી ઊંચી વાતોમાં અમારું કામ નહીં ભાઈ, અમે તો કહો તો ઉપવાસ બેના બદલે ચાર કરીએ એનો કાંઈ વાંધો નહીં, તમે કહો એક સામાયિકના બદલે ત્રણ સામાયિક કરી લઈએ એનો વાંધો નહીં, પણ આવી ઊંચી વાતોમાં અમારું કામ નહીં, અમારું આ ઊંચી વાતોમાં કામ નહીં, એ બધું જેનું કામ હોય અમારું કામ નહીં એમાં, એમ કરીને પહેલેથી ઝડસેલો મારી દે છે, વિમુખ વર્તે છે, હા દરવાજો બંધ કરી દે છે, ઉપેક્ષા કરી લે છે, આદર કરવાને બદલે ઉપેક્ષા કરે છે. ઊંચી વાત હોય તો વધુ આદર કરવો જોઈએ, અત્યંત આદર કરવો જોઈએ, ઊંચી વાતનો તો અત્યંત આદર કરવો જોઈએ, એના બદલે ઊંચી વાતમાં અમારું કામ નહીં એમ કરીને ધક્કો મારે છે એને, એ ઊંચી વાત ખરેખર ઊંચી નથી પણ એને માટે અરુચિનો વિષય છે. દીપચંદજીએ લીધું છે કે આ કાળમાં નિર્વિકલ્પ સ્વાનુભવ પ્રગટ ન થાય એમ કહેનાર આત્માની રુચિ મટાડનાર બહિરાત્મા છે. આ હું ચોખ્ખું લખ્યું છે, આત્માની રુચિને મટાડનાર એવો બહિરાત્મા છે, સ્વરૂપની ચાહ મટાડનાર, ચાહ કહો કે રુચિ કહો, આત્માની સ્વરૂપની ચાહ મટાડનાર બહિરાત્મા છે એમ લઈ લે અને એ કરે છે. અત્યારે વર્તમાન જે પદવીધારી છે મોક્ષ માર્ગમાં, મુનિ હોય, ક્ષુલક હોય, ઈલક હોય, વિદ્વાન હોય, પંડિત હોય, એ સ્થાપવાની મહેનત કરે છે કે અત્યારે નિર્વિકલ્પ સમ્યક દર્શન ન થાય, અત્યારે તો વ્યવહાર સમ્યક દર્શન હોય. સાતમા વાળો એમ કે બારમે થાય ને નીચે વાળો એમ કે હાથમે થાય, તો ઓલી વિદ્વાન કે અત્યારે આ કાળમાં થાય જ નહીં, શું એ તો ચોથારામાં એવું થતું હશે, અત્યારે તો વ્યવહાર શ્રદ્ધા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા થાય, બીજું કાંઈ ન થાય. કેમ કે જો અત્યારે થાય એમ સ્વીકારે તો પોતાને છે કે નહીં પ્રશ્ન ઊભો થાય, પોતે નથી છતાં માની બેઠા છે, મુનિ નથી છતાં મુનિ માન્યા છે, ક્ષુલક ઈલક નથી છતાં ક્ષુલક ઈલક માન્યા છે, જ્ઞાની નથી છતાં જ્ઞાની માન્યા છે, વિદવત્તા હોય લોકો એમ કે બહુ જ્ઞાન છે, અમને તો ઘણું જ્ઞાન છે, નિર્વિકલ્પ તો કે એવું અત્યારે ન હોય, અત્યારે એ થાય નહીં, એ તો બધી ચોથારાની વાતો હશે, અથવા હાથમે ગુણ સ્થાને થતી હશે, બારમે ગુણ સ્થાને થાય છે, શાસ્ત્રમાં એમ આવે છે એમ કરીને મારી દીધી ગપુ, શાસ્ત્ર તો ક્યાં બધાએ બધા વાંચ્યા છે, તો શાસ્ત્રમાં એમ આવે છે બારમા ગુણ સ્થાને આવે છે, હાથમાં ગુણ સ્થાને આવે છે, એ પોતાની ચાહ મટાડે છે, સ્વરૂપની ચાહ મટાડનાર છે. શું કહે છે, એ પોતે ઉપેક્ષિત થઈને વિમુખ વર્તે છે અને સાંપ્રદાયિક ભોગ સંજ્ઞાએ કરાતી ક્રિયાઓમાં રસથી પ્રવર્તે છે. પછી જે પોતાના કુટુંબથી સંપ્રદાયથી ભોગ સંજ્ઞાએ જે જે ક્રિયાઓ કરાતી હોય એની અંદર તીવ્ર રસથી પ્રવર્તે છે. પછી ધનવાળા ધન ખર્ચીને પોતાની શક્તિ બતાવે છે, તો શરીરવાળા શરીરની ક્રિયાથી તપશ્ચર્યા આદિ કરીને પોતાની શક્તિનું પ્રદર્શન કરે છે. તે વર્તમાન પર્યાયમાં હુંપણાને લીધે છે એમ થવાનું કારણ આ છે, માત્ર પોતે વર્તમાન અવસ્થા પૂરતો જ છે એવું એની અંદર એને ઘર કરી ગયું છે. ચાલતી અવસ્થાથી વધારે આગળની વાતને જોઈ શકતો નથી. ગુરુદેવ શ્રી કહેતા કે એક સમયની પર્યાયની પાછળ ભગવાન પોતે સાક્ષાત બિરાજમાન છે. પર્યાયની પાછળ એટલે પર્યાયની નજીક જ પોતે બિરાજમાન છે, પણ પર્યાયનો પડદો એવો એને ઊભો કર્યો છે પર્યાય બુદ્ધિથી, કે ચાલતી કર્મજનિત અવસ્થા સિવાય પોતાનું સ્વરૂપ જોઈ શકતો નથી, એવું જ પોતાનું સ્વરૂપ માની લે છે. વળી જીવને વર્તમાન પર્યાયમાં હું પણ રહેતા ત્રિકાળી સ્વભાવમાં હું પણ થઈ શકતું નથી. બે જગ્યાએ હું પણ થતું નથી. ત્રિકાળી સ્વભાવ અંતતત્વ સ્વરૂપ છે, વર્તમાન અવસ્થા બહિર્તત્વ છે એની પાસે. કાજી વર્તમાન અવસ્થામાં હું પણ કરે તો ત્રિકાળીને ચૂકે, જો ત્રિકાળીમાં હું પણ કરે તો વર્તમાન અવસ્થા એને જ્ઞાનમાં જણાય ખરી જેવી છે એવી, પણ એમાં હું પણ એને થાય નહીં, હું પણ ન આવે. મુમુક્ષુને ક્યાં તકલીફ પડે છે? જરા સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો કે મને સમ્યક દર્શન થવું જોઈએ. સમ્યક દર્શનમાં ભલે બીજી ખબર નથી, પણ એટલું જાણપણું થયું છે મુમુક્ષુને કે નિર્વિકલ્પ અવસ્થા હોય અને આનંદની અવસ્થા હોય, આત્માનો આનંદ પ્રગટે. આપણને નિર્વિકલ્પતા થઈ નથી, આનંદ હજી આવ્યો નથી. માટે આપણે એવું કાંઈક કરીએ, શું શાસ્ત્ર વાંચીએ, એ સંબંધીનું જાણપણું કરીએ, એ સંબંધીના વિચાર કરીએ, એ સંબંધીની કાર્યપદ્ધતિને સમજીએ, જેટલા ઊંડા ઉતરાય એટલા ઊંડે ઉતરીને આ વિષયમાં સમ્યક દર્શન થાય એ દિશામાં, એ વિષયમાં જેટલા ઊંડા ઉતરીને આપણને નિર્વિકલ્પ દશાને આનંદ આવી જાય, એવું કંઈક આપણે કરીએ. હે, પણ હવે રસ્તો એમાં ક્યાં બદલાઈ જાય છે એ જરા સૂક્ષ્મતાથી વિચારવા જેવું છે. રસ્તો એ ખરેખર નથી. એમાં શું છે કે જે અવસ્થા દ્રષ્ટિ છે, પર્યાય દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ ખસેડતો નથી પોતે. આનંદને નિર્વિકલ્પ દશા થઈ જાય, આવી જાય, કરી લઈએ, એ બધા પરિણામને કારણે અથવા એ અભિપ્રાયને લીધે જે પર્યાય ઉપરની દ્રષ્ટિ છે એ ખસેડીને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ મૂકવી છે, એ દ્રષ્ટિ મૂકી શકતો નથી. દ્રષ્ટિ પર્યાય ઉપર ને પર્યાય ઉપર મજબૂત થતી જાય છે. એટલે એ રસ્તો ક્યાં રહ્યો? દ્રષ્ટિ બદલવાનો રસ્તો છે. એટલે એને જે ગૌણપણું કરવું જોઈએ, એમ કે જ્યાં પોતાનું સ્વરૂપ લક્ષમાં આવે છે કે પોતે સિદ્ધ સમાન મહાન પદાર્થ છે, ત્યારે એને પર્યાયની ચિંતા ચાલી જાય છે. પ્રથમમાં પ્રથમ આ એક વિશેષ વાત બને છે કે જ્યારે હું જ મારા સ્વરૂપથી પરિપૂર્ણ છું, અનંત ગુણ સંપન્ન છું, પછી વર્તમાન અવસ્થાની ચિંતા કરવાની મને જરૂર નથી. હું આમ છું એ જ મારા માટે બહુ મોટી વાત છે. અવસ્થા હીણી છે એ વાત જરૂર છે, એ તો ખ્યાલમાં છે, પણ એ તો આપોઆપ પૂરી થઈ જશે. હવે તો હીણી તો એટલે રહી છે કે આવી પોતાની મહાન ચીજ વસ્તુ પોતે છે એ લક્ષમાં લીધું નથી, એટલે હીણી રહી છે. હવે જ્યારે નહીં, આનંદ નહીં, હજી તો પોતે લક્ષમાં લે છે, પછી આનંદ તો પછી આવશે, પણ એની એ ચિંતા નથી ને મોક્ષની એ ચિંતા નથી. પછી એક વખત લક્ષમાં વસ્તુ આવે, નિર્ણયમાં આવે, ભાષણમાં આવે કે હું આવો જ છું, પછી પર્યાયની ચિંતા જીવને રહેતી જ નથી. કેમ કે એ વખતે બધો ખ્યાલ આવી જાય છે કે આ વસ્તુના અજાણપણામાં બધી તકલીફ હતી પર્યાયમાં, અને હવે કોઈ તકલીફ રહેવાની નથી એની પ્રતીતિ આવી જાય છે. એટલે એના ઉપરની દ્રષ્ટિ ઉડી જાય છે કે પર્યાય આમ થાય તો ઠીક, પર્યાયમાં નિર્વિકલ્પતા થાય તો ઠીક, આનંદ આવે તો ઠીક, આમ થાય તો ઠીક, આમ થાય તો ઠીક. એ જે પર્યાય ઉપરની દ્રષ્ટિ ચોંટી રહેતી હતી એ પ્રકાર ત્યાં નથી રહેતો. પછી પોતાની મહાનતાના મહિમામાં દ્રષ્ટિ પલટી જાય છે આપોઆપ, સહજપણે આનંદ પણ સહજપણે આવે છે, નિર્વિકલ્પતા પણ સહજપણે થાય છે. એટલે પર્યાય સ્વરૂપની અપેક્ષા બુદ્ધિ એ પર્યાયની ઉપેક્ષા બુદ્ધિ થઈ જાય છે. પર્યાયની અપેક્ષા બુદ્ધિ એ સ્વરૂપની ઉપેક્ષા બુદ્ધિ રહી જાય છે. એટલે રસ્તો આમ છે, એમાં ભૂલ થાય, ભૂલ થઈ જાય છે. હા એમ જ છે, એ ખ્યાલમાં હોવું જોઈએ. અપેક્ષા સ્વભાવની કરતા સમ્યક દર્શન થશે, સમ્યક દર્શનની અપેક્ષા કરતા સમ્યક દર્શન નહીં થાય, નહીં થાય ને નહીં થાય, એ ગાંઠ મારવી જોઈએ. બરાબર એમ છે. નહીં તો શાસ્ત્રમાં તો મહિમા આવે ત્યારે એવી રીતે આવે કે સમ્યક દર્શનનું ધ્યાન કરવું એમ આવે. શું આવે? સમ્યક દર્શનનું ધ્યાન કરવું એમ આવે. પણ એ સમ્યક દર્શનનું ધ્યાન નથી કરાવતા, સમ્યક દર્શનના વિષયભૂત શુદ્ધ આત્માનું ધ્યાન કરાવે છે. પણ સમ્યક દર્શનમાં ધ્યાન થાય છે એટલે સમ્યક દર્શનનું ધ્યાન કરવું, એવી વ્યવહારની ટૂંકી ભાષા. પાણીનો પ્યાલો લાવ એમ કહેવાય છે. પાણી ભરેલો પ્યાલો લાવો એમ નથી બોલતા આવડતો, પ્યાલામાં પાણી ભરીને આપો એમ કહેવાય છે ચોખ્ખું. પણ છતાં એવું ચોખ્ખું લોકો બોલતા નથી, પાણીનો પ્યાલો આપી દેજો ને એમ કહી દે. તો એ બોલવાની પદ્ધતિ છે. એમ બોલવાની પદ્ધતિ શાસ્ત્રમાં પણ જે એવી બોલણીથી સમજે છે એને એવી રીતે સમજાવે છે. સ્વરૂપ નિશ્ચય કરતો નથી, સ્વરૂપ નિશ્ચય થયો નથી. સ્વરૂપ નિશ્ચય કરવાને બદલે પહેલાથી જ એને નિર્વિકલ્પતાથી જ એને અનુભવ થઈ જાય ને આનંદ થઈ જાય ને એમ એમ અપેક્ષા રાખે છે. પણ નિર્ણય તો કર્યો નથી, નિર્ણયનું ઠેકાણું નથી, ક્યાંથી થવાનો હતો? અને નિર્ણય થશે એટલે ઓલી વાત, તારે અપેક્ષા રાખવાનો પ્રશ્ન થતો નથી. એ સુગાનીજીએ બહુ સરસ લીધું છે આ પ્રકરણ, દૃષ્ટિ પ્રકાશ ઉપરથી લખેલું છે ખરેખર તો. પણ એમને તો બહુ સરસ એક જીએ લીધું છે કે હું આમ છું, હું આમ છું, હું આમ છું એમ થતાં અવસ્થામાં શુદ્ધિ થઈ જાય છે અને શુદ્ધિ ચાલી જાય છે તો પણ મને એની અપેક્ષા નથી એમ વાર વાર કહેતા જાય છે. તો પણ મને એની અપેક્ષા નથી. શુદ્ધિ થઈ જાય છે, અશુદ્ધિ ચાલી જાય છે, સહેજે પોતાને ખ્યાલ પણ કે તો મને એની અપેક્ષા નથી, તો પણ હું એની અપેક્ષા કરું એવો હું નથી. એ તો જાણવાનો વિષય છે કે આમ થઈ જશે અવસ્થામાં, પણ અપેક્ષા કરું હું નથી. આ તો હજી જીવન રાગની અપેક્ષા કરવી છે, પુણ્યની અપેક્ષા કરવી છે, મન કષાયની અપેક્ષા કરવી છે. આ તો કહે છે કે કષાયના અભાવની અપેક્ષા કરે એવો એમ છે. ચર્ચા ચાલી, બહુ સારી ચર્ચા ચાલી. પછી એમ ભાઈ બોલ્યા, વાત સાંભળીને તો ધૂમ ચડી જાય છે, એવી એવો વૈરાગ થઈ જાય છે, ક્યાંય મન ચડતું નથી. શું એવો વૈરાગ આવી જાય છે, ઉદાસીનતા થઈ જાય છે. વૈરાગ એટલે ઉદાસીનતા થઈ જાય છે કે પછી ક્યાંય મન ચડતું નથી, ઘરે જઈ જાય છે પણ ક્યાંય મન ચડતું નથી. શું તો કે એવી ઉદાસીનતાની અપેક્ષા રાખું એવો હું નથી. એવી ઉદાસીનતાની અપેક્ષા આત્માને નથી, આત્મા એવો નથી કે એની અપેક્ષા રાખે. ત્યાંથી કરતા શરૂ કરે પાછા કોઈ એવી વાત આવે પર્યાય આશ્રિત, પર્યાયની મહત્તાની, તો ત્યાંથી ઉપાડ કરે ચર્ચાનો. હા, નિર્ણય પર્યાય કરે છે તો કે કરવા દો પર્યાયને, નિર્ણય પર્યાયને નિર્ણય કરવા દો, પર્યાયને મારી સન્મુખ થવું હોય તો થવા દો, પર્યાયને મારું ધ્યાન કરવું હોય તો કરવા દો, પર્યાયને આનંદનો લાભ મારાથી, આનંદનો લાભ અને શાંતિનો લાભ લેવો હોય તો લેવા દો, અને પર્યાયને મારા સ્વરૂપનો નિવાસ કરવો હોય તો કરવા દો. એ બધું ભલે પર્યાય કરતી, શું એમ કે છે? હું તો ફેરફાર વગરનો જીવો છું, એવો મારામાં ફેરફાર નથી, એથી કોઈ મારામાં ફેરફાર નથી. થોડીક શૈલી અનુભવ પ્રકાશમાં એ લીધી છે. પરિણામ સ્વરૂપ લાભ લે છે, પરિણામ સ્વરૂપ નિવાસ કરે છે. એ બધું પરિણામ કરે છે, કેમ કે કરવાનો વિભાગ પર્યાયમાં છે. તો ભલે એ કરે, એની ડ્યુટી છે, કાર્ય કરવું એ એની ફરજ છે, એનો ધર્મ છે, ને એ ભલે કર્યા કરે. હું તો મેરુની જેમ એને એમ અચળપણે સ્થિર છું, ફેરફાર વગર ધ્રુવપણે છું. આ તો એમાંથી કાઢ્યું છે, મૂળ તો અસ્થિ એ છે, પછી એમાંથી વિપર્યાસ કઈ કઈ જાતના થઈ જાય છે એ કાઢીને આ પ્રકરણ લખ્યું છે. અસ્થિમાં ઉભો છે જીવ, એટલે વળી જીવને વર્તમાન પર્યાયમાં હું પણું રહેતા ત્રિકાળી સ્વભાવમાં હું પણું થઈ શકતો નથી. વર્તમાન પર્યાયમાં હું પણું થતા ત્રિકાળી સ્વભાવમાં હું પણું થઈ શકતો નથી. તેથી સ્વભાવે પોતાથી જુદો કલ્પીને કૃત્રિમ પ્રયત્ન કરે છે. શું? સ્વરૂપને પોતાથી જુદું કલ્પી લે છે. મારે આમાં સ્થિર થવું છે. શું? મારે એટલે પર્યાય, મારે આમાં સ્થિર થવું છે, મારે આમાં અહીંયા પહોંચવું છે, મારે આ બાજુ જવું છે, મારે આમ કરવું છે, મારે આમ કરવું છે, એમ પોતે સ્વભાવને જુદો કલ્પીને પ્રયત્ન કરે છે. અથવા પર્યાયમાં બેસીને દ્રવ્યને જોવે છે. દ્રવ આવું છે, દ્રવ આવું છે, એમ પર્યાયમાં બેસીને, પર્યાયમાં હું પણ રાખીને જોવે છે. દ્રવ્યમાં બેસીને પર્યાયને જોતો નથી. આ ઉલટી સુલટી વાત છે. હા, બેસવું એટલે હું પણ સ્થાપના કરી લેવી શ્રદ્ધાથી. તેથી સ્વભાવને પોતાથી જુદો કલ્પીને પ્રયત્ન કરે છે. સ્વભાવના મહિમાની વાત પણ કોઈ બીજાની વાત હોય તે પ્રકારે કરે છે. સ્વરૂપનો મહિમા કરે તો પણ થર્ડ પર્સન બીજાની વાત હોય એવી રીતે મહિમા કરે છે. પોતે એવો છે એમ મહિમા આવતો, જો પોતાની જાતને ભેળવી દે તો પ્રકાર જુદો છે, પોતાની જાતને ન ભેળવે તો પ્રકાર જુદો છે, એમ બે પ્રકારે જીવ મહિમા કરે છે. એક પોતાની જાતને ભેળવીને, એક પોતાની જાતને જુદો રાખીને કરે છે. દ્રષ્ટિ એટલે તો કહે છે ને કે પહેલા દ્રષ્ટિ સાધ્ય થઈ છે તો ઉપદેશ બધો બરાબર આવશે, નહીતર આમ આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ. ઉપદેશનો વિષય જ એ પ્રકારે છે. ઉપદેશાત્મક એવો જે ઉપદેશનો વિષય છે એમાં એ જ આવવાનું, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ભલે આગમ અનુસાર કહે, આગમ અનુસાર કહે તો સાચું કે નહીં, કે નહીં આગમ અનુસાર કહે તો, પણ એનું તો ખોટું છે. એમ છે, મૂળ વાત બીજી રીતે છે, પણ એ રીત લોકો અજાણ્યા છે એટલે બહુ શાસ્ત્રમાં ઓછો એ પ્રકાર આવે છે, ભાગ્યે જ આવે છે. મૂળ વાત જ બીજી રીતે છે કે જે જીવને પોતાના સ્વરૂપની શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમાં સ્થાપના થાય, એટલે ઐક્ય થાય, એની પર્યાયમાં થવા યોગ્ય જ બધું થાય છે, અને નહીં થવા યોગ્ય એવું કાંઈ થતું નથી. એમ ખરેખર વાત છે. પછી કહેવામાં એમ આવે છે કે આમ કરવું જોઈએ ને આમ નહીં કરવું જોઈએ. ઉપદેશનો જે વચન પદ્ધતિ છે એને ઇંગ્લિશ ગ્રામરમાં ઇમ્પરેટિવ સેન્સ કહે છે, ઇમ્પરેટિવ સ્પીચ કહે છે. ફિગર ઓફ સ્પીચ આવે છે ને એમાં ઇમ્પરેટિવ, આજ્ઞાર્થ અને ઉપદેશાત્મક. આમ કર, આમ નહીં કર, આજ્ઞાર્થ કરે, અથવા આમ કરવું જોઈએ, આમ નહીં કરવું જોઈએ, એવી રીતે આવે છે. મૂળ વાત બીજી રીતે છે કે જેને આવું શ્રદ્ધાંત થાય છે એને આમ થાય છે અને આમ નથી થતું, એ વાત સમજાવી છે. જો તને સ્વરૂપ દ્રષ્ટિ થાય તો તારી પર્યાયમાં અઘટિત એવું આવું કાંઈ નહીં થાય અને ઘટિત એવું આ જ પ્રકારે બધું થશે એમ લેવું છે. જેમ કોઈ વિચારે છે, હવે કેવી રીતે મહિમા કેવી રીતે વિચાર કરે છે કે મારે સ્વરૂપનું ધ્યાન કરવું છે, આવી રીતે વિચાર કરે છે કે મારે સ્વરૂપ ધ્યાન કરવું છે. પણ મારે ધ્યાન કરવું છે એનો અર્થ કે હું પર્યાય સ્વરૂપે છું અને મને સ્વરૂપનું ધ્યાન થાવ એટલે કોકનું ધ્યાન. ધ્યાન કરને વાલા નહીં, પર્યાય મેરા ધ્યાન કરો તો કરો, પર્યાય મારું ધ્યાન કરવું હોય તો કરે, ન કરવું હોય તો એ જાણે, બાકી હું કઈ ધ્યાન કરવા વાળો નથી. હવે ધ્યાનની શિબિર ગોઠવે એમાં તો મારે ધ્યાન કરવું છે, ત્યાંથી તો શરૂઆત કરવી પડે. ચાલો તમને ધ્યાન કરાવીએ, હે, પાયો ત્યાંથી શરૂ થાય. એટલે કે છે કે પાયો નથી, એ જ પાયાની મોટામાં મોટી ભૂલ છે, એ પાયાની ભૂલ છે. જેમ કોઈ વિચારે છે કે મારે સ્વરૂપનું ધ્યાન કરવું છે, ત્યાં ધ્યાન કરનાર કોઈ અન્યનું ધ્યાન કરવા ધારે તેવો પ્રકાર પર્યાયમાં હુંપણું રહેવાને લીધે ઉત્પન્ન થાય છે. પર્યાયમાં પોતાપણું રહેવાને લીધે, જે અનાદિથી છે ને, એ કોઈ નવી ચીજ એને શીખવાની નથી, એ અનાદિથી છે, એ એમને એમ રહી જાય છે ને, સ્વરૂપનું ધ્યાન કરવા સુધીનો વિચાર કરી લે છે જીવ. એ રીતે કોઈ સ્વરૂપનું ધ્યાન ઉત્પન્ન થતું નથી. તો એ રીતે હોવું જોઈએ. પરંતુ ધ્યેયરૂપ સ્વભાવમાં હું પણ થતા, જે ધ્યેયરૂપ સ્વભાવ પોતાનું મૂળ સ્વરૂપ છે, પોતાનું જે મૂળ સ્વરૂપ છે એમાં હું પણ તો થવું તે સમ્યક છે, અને એમાં હું પણ ન રહેવું તે અસમ્યક છે. સીધી વાત તો એ છે, કેમ કે જ્યાં પોતે છે ત્યાં હું તો કરવું જોઈએ ઓછામાં ઓછું. ધીર સ્વભાવમાં હું પણ થતા પર્યાય મારું ધ્યાન કરે છે, પર્યાય મારા સ્વરૂપના આનંદનો લાભ લે છે, મારા લક્ષ્ય સ્વરૂપાનંદનો લાભ, સ્વરૂપ શાંતિનો લાભ પર્યાય લે છે, અને મારા પ્રત્યે લીનતા ભાવ કરી સુખ નિવાસ કરે છે. હું તો મારામાં નિવાસ કરેલો જ છું, હું ક્યાં મારું સ્વસ્થાન છોડીને, મારું નિવાસસ્થાન છોડીને ચાલ્યો ગયો છું. પણ પર્યાય મારામાં હું પણ કરીને સુખ નિવાસ કરે છે, પર્યાય પોતે નિવાસ કરવા આવે છે મારામાં, ભલે આવે એનો વાંધો નથી, આવે તો આવે, ન આવે તો એને જાણે, હવે મને એની ચિંતા નથી. કરે છે ભલે પર્યાય, શું પણ દ્રષ્ટિ પર્યાય પર નથી. એટલે શું છે કે પર્યાય કરે છે તો એ પર્યાય પરતત્વમાં નાખે છે. જે સ્વરૂપની ભાવના છે, સ્વરૂપની દ્રષ્ટિ છે, એમાં એ વાત છે કે પર્યાયને પરતત્વમાં નાખે છે, કે એ પર્યાય કરે છે મારામાં હું પણ એ કરે, મને એનો સમાધો છે. બાકી હું તો મારામાં છું તે સદાય, અનાદિ અનંત મારામાં છું, ક્યાં આવ્યો નથી, ક્યાંય ગયો નથી. હા, પર્યાય જ કરે છે, પણ એ પોતે એમાં હું પણ નથી રાખતો. પર્યાય કરે છે જાણવાનો વિષય, હું પણ કરવાનો વિષય નથી. બહુ મોટો ફેર છે આવાનોમાં. રાજકોટ આવી ગયા હતા ને એક વાર, છેલ્લે આવ્યા ત્યારે રાજકોટ થઈને હતા સોગાનીજી, કે વાંચન કરાવ્યું હતું, તો કે કાલે અહીંથી હવે સોનગઢ જવું છે, કે આજે અહીંયા આવ્યા, કાલે અહીંથી સોનગઢ જવું છે. લેકિન નિશ્ચય નિહાલભાઈ કહીં આયા નહીં, કહીં ગયા નહીં, હું ક્યાંય આવ્યો નથી, હું ક્યાંય ગયો નથી. એક બોલ 645માં કે પર્યાયમાં ગુણસ્થાન ઉપર ગુણસ્થાન થશે, 14મો ગુણસ્થાન આવશે. શું પર્યાયમાં 14મો ગુણસ્થાન આવશે, નક્કી વાત છે પોતાને, અને પછી સિદ્ધાલયમાં એક સમયમાં જવાનું થશે, વાત પણ નક્કી છે. પણ એ બધું કાર્ય પર્યાયનું પર્યાયમાં થશે. હું તો અત્યારે જ સિદ્ધાલય બેઠો છું. ક્યાં વાત નાખે કે એ બધું જ્યારે થશે ત્યારે પર્યાયનું પર્યાયમાં થશે. હું તો અત્યારે જ સિદ્ધાલયમાં બેઠો છું. મારા મારું જે સિદ્ધપદ છે અહીંયાથી ક્યાં ખસો છો? નથી ક્યારેય ખસો ભૂતકાળમાં, નથી ભવિષ્યમાં ક્યારેય ખસવાનો, અશક્ય છે. એટલે એટલી સિદ્ધપદ સુધીની મોક્ષપદ સુધીની અપેક્ષા આવી જાય છે. એ દ્રષ્ટિ સમ્યક છે. જેમાં મોક્ષપદ સુધીની સિદ્ધપદ સુધીની ઉપેક્ષા આવી જાય છે એવી જે દ્રષ્ટિ સ્વરૂપની, એ દ્રષ્ટિ સમ્યક છે. જ્યાં સુધી એ દ્રષ્ટિ થાય ત્યાં સુધી બધું એકડા વિનાના મીંડા જેવું છે. લીધું છે ને અહીંયા ઉપદેશ નો લીધું છે કે મુમુક્ષુ છે એ મોક્ષની ઈચ્છા કરતો નથી, જ્ઞાની મોક્ષની ઈચ્છા કરતો નથી. ઈચ્છાનો અર્થ આ છે. ભાવના જુદી વસ્તુ છે, ઈચ્છા જુદી વસ્તુ. હા, ભૂમિકા પાકી થઈ જવી જોઈએ એમ કરીને પણ બહુ વજન દેવાનું જાણવાનો વિષય છે. એ જાણવાનો વિષય છે કે ભૂમિકા વગર નહીં આવે, પણ જાણવાનો વિષય છે કે ભૂમિકા પાકી કરવી. ભૂમિકા પાકી કરીને ભૂમિકામાં જ આખે આખો રોકાઈ જાય, ભૂમિકાથી આગળ ન ઉપડે તો એ ભૂમિકા નહીં રહી શકે. પછી પાછો ક્યાંય એઠો ચાલ્યો જશે. એટલે તો એટલું જે ધ્યાન રાખવાનું છે, એટલું જ એનું ધ્યાન રાખવા ખ્યાલ કરવાનો છે કે વાતો કરીને શું જ્ઞાની ન થઈ જાય, એટલો ખ્યાલ કરી લેવાનો છે. એટલો ખ્યાલ એને રહેવો જોઈએ. શું ખરી વાત? એટલે એટલું જે લક્ષણ સહેજ બચવાનું છે, એ આખું બચવાનું છે કે ખાલી વાતો કરીને શુષ્ક જ્ઞાની ન થાય. એથી વધારે પડખાને સંભાળવાની જરૂર નથી. પર્યાયના પડખાને એ વધારે સંભાળવાની જરૂર નથી. એવી વાત ચાલી હતી, બહુ નિશ્ચિત પ્રધાન એમની વાણી આવતી હતી. તો એટલું બધું સોનગઢમાં આજે લોકોને સમજમાં ન આવ્યું તો કોઈ કીધું ભાઈ લાગ કંઈક નિશ્ચય આભાસ લાગે છે, કે બહુ જોરથી ઠપકારી દે છે બધું, લાગે છે નિશ્ચય આભાસ. શું પછી વાત પછી એમને સુધી ગઈ કે ભાઈ તમે આ બધું બધું જોર જોરથી દીધે રાખો છો, પણ લોકો એમ કહે છે કે નિશ્ચય આભાસ છે. એટલે નિશ્ચય આભાસી કેમ? મને તો આનંદ આવે છે ને. શું કીધું? આનંદ તો અવસ્થામાં આવે છે, અને એને ખ્યાલ છે કે આ વાત નથી, પણ વાતના ફળ સ્વરૂપે આ આનંદની ઉત્પત્તિ થાય છે. એ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ વાંચ્યા પછી ગુરુદેવશ્રીએ અંદર ચર્ચામાં જાતો કોઈ વાર એ વાત દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ કાઢી કરી. જ્ઞાનભાઈ નિશ્ચયાભાષી નહોતા, પણ અહીંયા કોક કોક નિશ્ચયાભાષી માનતા હતા. બધું કહે નામ ઠામે દે, ગુરુદેવને તો કોકના પહેલા જેવું હતું, પણ એવું નહોતું કે પછી બોલ કાઢે પોતે. બહુ આનંદ આવે છે એમ લખે. આ એની નિશાની છે કે નિશ્ચયાભાષી નહોતા, એમ પોતે પોતે સાબિત કરી દે પાછા. એ રીતે એનો પણ ટાળો મેળવાય છે. શું કે જીવ નિશ્ચયાભાસી છે, નિશ્ચયાભાસી નથી એનો પણ ટેલી કહેવાય છે કે ક્યાંથી નક્કી થાય છે. જો પર્યાયમાં શાંતિ અને આનંદની ઉત્પત્તિ થાય તો એ વાસ્તવિક સ્વરૂપના આશ્રય થાય છે, અને એમાં કેવળ વિકલ્પ વાત નથી પણ પરિણમન સાક્ષાત છે. માટે એ નિશ્ચયાભાસી નથી, શુષ્ક જ્ઞાની નથી. વિરત સમય ઘટીને તરત લાગુ પડી જાય, કેમ કે કોઈ જાતનો ત્યાગ નથી. આમાં બીજા સંસારી જેવી સંસારી ગ્રહસ્થી અવસ્થા હોય એમાં કઈ ફેરફાર ન લાગે. તરત સૃષ્ટિ જ્ઞાની તરીકે બેસાડી હોય તો વાર ન લાગે. પણ આ તો આત્મહિતાર્થે સમજવાનો વિષય છે. આ કોઈ ભૂલા થઈ જવાનો વિષય નથી, વાતો કરવાનો વિષય નથી, માત્ર વિકલ્પ કરવાનો એ વિષય. વાતો તો શું, પણ વિકલ્પ કરવાનો વિષય નથી. આત્મહિત કરવું હોય તો કેવી રીતે કરી લેવું એ જો સમજી લેવું હોય તો આ વિષય છે. દ્રષ્ટિ કે આમ બીજી રીતે દ્રષ્ટિનું પરિણામ નથી. પાછું ગુરુદેવના જ્ઞાનની તો શું વાત, દ્રષ્ટિ સાચી છે, જેને જ્ઞાન સમય પ્રગટ્યું છે એને ભૂલ જવાનો ક્યાં પ્રશ્ન છે? એને ભૂલ એ તો દિશા જ બંધ કરી દે છે, મુમુક્ષુ હોય ત્યારથી એ દિશા બંધ કરી દે છે, પછી જ્ઞાની થાય છે. કે જેને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થયું એ ભૂલે છે, એ વાત જ ખલાસ થઈ ગઈ, એ પ્રકરણ બંધ થઈ ગયું એનું. શું કોઈક સૂક્ષ્મની વાત હોય એ ભૂલ ગણાતી નથી, જેમ અલ્પ બંધ તે બંધ ગણાતો નથી, એમ સૂક્ષ્મની કોઈ ભૂલ હોય તો ભૂલ ગણાતી નથી. જેણે મિથ્યાતની ભૂલ જે અનંત કાળમાં આ જીવે ટાળી નથી એવી ટાળી, પછી કઈ ભૂલ રહી જાય એને? એ તો કયો ભૂલ તો આ છે, જે ભૂલ છે એ તો ખરેખર આ ભૂલ છે કે અનંત સંસાર રખડાવે છે જીવને. જેને એ ભૂલ ટાળી પછી એની બીજી ભૂલ જોવાનો પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થાય છે? એને ક્યાં બીજી ભૂલ જોવાની વાત નથી એના માટે. હા, એમાં કઈ સવાલ નથી. એમના જ્ઞાનમાં આવ્યું એ કહ્યું. સિદ્ધપદ સુધીની વાત કરી, સમ્યક દર્શન હું એમના સિદ્ધપદ સુધીની વાત જાહેર કરી દીધી. હે, એ બોલાય નહીં એવું, કોઈ બોલે તો ઘણું ખરાબ કહેવાય, બોલાય નહીં એવું. ભક્તિ થઈ જાય, એમાં તો ભક્તિ ઉડી જવાય, ભૂલવા ન કહેવાય. જ્ઞાન ઘણું સૂક્ષ્મ હતું એમનું, અને એ ભોળા કહેતા હોય એને કેવું કે તારું સર્ટિફિકેટ લઈ આવે ને ભોળપણનો લાભ લઈને, તો પછી શું કહેવું જોઈએ? તો પછી એ ભોળપણનો લાભ લઈને તું તારું સર્ટિફિકેટ લઈ આવતા ને ખબર પડે, હજી એ પ્રશંસાનો શબ્દ નહીં નીકળે. પ્રશંસા પણ અમુક જીવોની જ કરતા હતા, બધાની નહોતા કરતા. એટલે એમ નહીં, સમજ બધું સમજણપૂર્વક હતું. એટલે એ બધી વધારે પડતી વાત છે, એવી વાત સાંભળવી પણ ન જોઈએ, કરવી તો ન જોઈએ પણ સાંભળવી પણ ન જોઈએ. શું કહે છે? કે પર્યાય મારા સ્વરૂપના આનંદનો લાભ લે છે, એ તો જે લાભ લે છે એ જોઈને કહે છે. મારા પ્રત્યે લીનતા ભાવ કરી સ્વરૂપ નિવાસ કરે છે તેવું પર્યાયનું જ્ઞાન, શું તેવું પર્યાયનું જ્ઞાન શુદ્ધ પર્યાય પ્રગટતા અકર્તૃત્વ ભાવે થાય છે. એ તો પર્યાયનું જ્ઞાન થાય છે, જ્યારે જેવી પર્યાય પ્રગટ થાય ત્યારે તેવી પર્યાયનું જ્ઞાન થાય. કે પર્યાયમાં આનંદ આવ્યો તો આનંદનું જ્ઞાન થાય, આનંદ ન હોય તો નથી એનું જ્ઞાન થાય, પણ એ જ્ઞાન કરવાનો વિષય છે. તેવું પર્યાયનું જ્ઞાન શુદ્ધ પર્યાય પ્રગટતા અકર્તૃત્વ ભાવે થાય છે. પાછું એમ કે હું સ્વરૂપ નિવાસ કરું છું એમ કરતા પણ એ નહીં, અકર્તૃત્વ ભાવે થાય છે. પર્યાયને આવી કરવી એમ કર્તૃત્વ નથી રહેતું, જ્ઞાન થાય છે એમાં. અને ત્યાં પર્યાયમાં કાર્ય સિદ્ધિ થવા છતાં પર્યાયનું એકત્વ હોતું નથી અથવા થતું નથી. અને ત્યાં પર્યાયમાં કાર્ય સિદ્ધિ થવા છતાં પર્યાયમાં એકત્વ થતું નથી. કાર્ય સિદ્ધિ બરાબર થઈ જાય છે, આનંદ આવી જાય છે, સમ્યક દર્શન થાય છે, મુનિપણું થાય છે, પણ પર્યાયમાં ક્યાંય એકત્વ થતું નથી. કે એને એવા સ્વરૂપ દ્રષ્ટિવાનને પર્યાયમાં એકત્વ હોતું નથી, એ સહજ સ્થિતિ છે. આ ઉપરાંત પર્યાયના એકત્વને લીધે બીજા પણ અનેક પ્રકારે ભાવો થાય છે. આ ઉપરાંત પર્યાયના એકત્વને લીધે, આ તો જેટલાક મુખ્ય 12 પ્રકારના ભેદ પાડીને લીધા, પણ મિથ્યાતના અસંખ્ય પ્રકાર છે એટલે અનેક પ્રકારે ભાવો થાય છે, તે લક્ષમાં લેવા યોગ્ય છે. હવે સંક્ષેપમાં એનો થોડોક વિષય લઈ લીધો છે, જેમ કે એમ કરીને. ઉપકારી સ્ત્રી ગુરુ માટે એવી કોઈ વાત હોય તો એ તો સ્વચ્છંદ બહુ મોટો કહેવાય, કોઈ એવી વાત કરાય ને એની વાત કહેવાય એ બધી. જેમ કે મુમુક્ષુ દશામાં તત્વ શ્રવણ અને શાસ્ત્ર વાંચનથી ઘણું જાણી લેવાનો અપેક્ષા ભાવ એટલે લોભ રહે છે, આ પણ એક પોતાના સૂક્ષ્મ જ્ઞાનની વૃદ્ધિ કરવાનો લોભ જાણે અજાણે જીવને રહે છે. જ્યારે થોડું થોડું જાણ પણ વધતું જાય છે જીવને, ત્યારે એને એમ થાય છે કે ઘણું વાંચું, ઘણું સાંભળું, ઘણાને સાંભળું, જુદા જુદાને સાંભળું, કોઈની પાસેથી કાંઈક જાણવા મળશે, કોકની પાસેથી કાંઈક જાણવા મળશે, કાંઈ નહીં આપણે કાંઈક જાણવાનું તો એની પાસેથી મળે છે, શું એમ કરીને પણ એવી રીતે સુનના સબકા એમાં મરી જઈશ એમ કે છે. નહીં એમ કે ઘણા એવો સિદ્ધાંત પોતાને માટે વિચારી લઈએ છે, બધાનું સાંભળવું, પણ આપણું આપણને જે આપણું ધાર્યું કરવું, આપણે સારું લાગે એટલું કરવું, બાકી બધું છોડી દેવું, સાંભળવું બધાને કરવું, આપણે કરવું એટલું કરવું, કોણ આપણને પ્રાણે કહે છે? ઉપદેશક તો સાંભળાવીને આગા રહી જાય છે, પછી કરવું તો આપણે છે ને, આપણે કરવું હશે એટલું કરશું, નહીં કરવું એટલું નહીં કરે, સાંભળવું બધાનું, સાંભળવામાં શું વાંધો છે? વાત એમ છે કે કોને સાંભળવું એનો વિવેક હોવો જોઈએ, નહીતર એનું સાંભળવા જતા તારું કરવાનું છૂટી જશે અને એને સાંભળ્યું તું કરી લઈશ, તને ખબર નહીં રહે, કોક વાત એવી બેસી જશે તને, શું ભૂલ એવી ગણતરીની ભૂલમાં માણસ ભોળવાઈ જાય છે, શું કે પોતાની બુદ્ધિ તો મર્યાદિત છે, સંભળાવનારા કોઈ તો વિશેષ બુદ્ધિવાળા પણ હોય છે, ભલે ઊંધા હોય પણ વિશેષ બુદ્ધિવાળાએ હોય તો ખરા, તો એની એવી કોઈ ગણતરીમાંથી વાત મૂકી દઈએ કે એને બેસી જાય. એક દ્રષ્ટાંત લઈએ કે સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણ સ્થાને છે, મુનિરાજ છઠ્ઠા સાતમા ગુણ સ્થાને છે, અરિયંત પરમાત્મા તેરમા ગુણ સ્થાને છે અને સિદ્ધ પરમાત્મા 14 ગુણ સ્થાનથી ઉપર છે. તો સિદ્ધ પરમાત્માને સૌથી વધારે ભક્તિ કરવા યોગ્ય છે, પછી અરિયંત પરમાત્માને એના પ્રમાણમાં કરવી જોઈએ, છદ્મસ્થ મુનિરાજને એના પ્રમાણમાં કરવી જોઈએ અને સમ્યક દ્રષ્ટિને એના પ્રમાણમાં કરવી જોઈએ. તો ગણિતના હિસાબે તો ગણતરી બેસી જાય કે બરાબર છે, ઉપરના ગુણસ્થાનમાં પવિત્રતા વધારે છે માટે એના પ્રત્યે ભક્તિ વધારે થવી જોઈએ, અહીંયા પવિત્રતાનો પ્રમાણ ઓછું છે માટે એની ઓછી ભક્તિ થવી જોઈએ, ગણતરીમાં બેસી જાય કે ન બેસી જાય? હે, વાત તો ફરતે ફરતે આવે, એવી ગરબડ થઈ જાય, સુનના સબકામાં આવી જાય ઝપટમાં, એવો કે એવું કોઈ શલ્ય ગરી જાય કે કાઢવું મુશ્કેલ પડે, શું એવું શલ્ય ગરી જાય, એટલે એમ સુનના સબકા એ વાત ખોટી છે. જોઈ વિચારીને પગ મૂકવો, પગલું પગલું ભરવું તો જોઈ વિચારીને, બધાનું સંભળાય એવું હોઈ શકે. મુમુક્ષુ દશામાં તત્વ શ્રવણ અને શાસ્ત્ર વાંચનથી ઘણું જાણી લેવાનો અપેક્ષા ભાવ અથવા લોભ રહે છે જીવને, ઘણું સાંભળવું, ઘણું વાંચવું, ઘણાને સાંભળવું, અને તેવા લોભ વશાત વધુ જાણવાની વૃત્તિને લીધે અત્યારે જ વર્તમાનમાં જ સ્વરૂપ આશ્રયનો પ્રયાસ થવો જોઈએ અથવા સ્વભાવ સાંભળતા ચોટ લાગવી જોઈએ તે પ્રકાર ઉત્પન્ન થતો નથી. હવે ક્યાંથી ક્યાં નુકસાન થઈ જાય છે? વૃત્તિ જેવી છે કે ઘણા જ ઘણી જગ્યાએથી ઘણું સાંભળી લઉં, ઘણું સમજી લઉં, ઘણું જાણી લઉં, એની અંદર ભૂલ શું થાય છે? કે જે સ્વભાવ સાંભળીને વર્તમાનમાં જ પોતાને ચોંટ લાગવી જોઈએ, અથવા જે સાંભળતા હોય તેનો પ્રયોગ ચાલુ કરવાની જે પાત્રતા આવવી જોઈએ, એ ભૂમિકામાં ભૂલ પડી જશે. ઘણું સાંભળવાની વૃત્તિમાં જીવને ભૂમિકા ઉત્પન્ન નહીં થાય, એની જે પાત્રતા ઉત્પન્ન થવી જોઈએ પાત્રતા ખોઈ બેસે. અને એનું કારણ એ છે કે એને સ્વરૂપની અરુચિ છે. ઘણું જાણવાની વૃત્તિમાં એને એકમાત્ર સ્વરૂપ જ સાંભળવું છે, એ જ હું નથી સમજો ને એ જ મારે સમજવું છે ને એ જ સાંભળવું છે, એ વૃત્તિ ખલાસ થઈ જશે. નવું નવું મારે ઘણું સાંભળવું છે એ વૃત્તિની અંદર આ વૃત્તિ ખલાસ થઈ જશે. એટલે સ્વરૂપની રુચિ નથી ત્યાં. સ્વરૂપની રુચિમાં એમ આવે કે મારે આ એક જ સાંભળવું છે. અમારે તો એવી ચર્ચાઓ ચાલતી હું ગુરુદેવની ઉપસ્થિતિમાં આવી એ સમયમાં, કે કોઈ પૂછે આજે વ્યાખ્યાનમાં શું શું આવ્યું, શું શું સાંભળ્યું, તો કોઈ એ કહે કે ભાઈ શું શું સાંભળ્યું ને શું શું આવ્યું એમ નહીં, હું તો એક આત્મા જ સાંભળું છું એમ કેમ નથી આવતું, કે એક આત્મા મેં સાંભળ્યો ને આત્મા સિવાય હું બીજું કંઈ સાંભળતો નથી ને સાંભળ્યું નથી એમ કેમ લક્ષ નથી રહેતો, અને શું શું સાંભળ્યું, કયા નવા નવા ન્યાય આવ્યા, આજે કઈ ગાથામાં કયો ન્યાય કયો પોઈન્ટ હતો, કયા મુદ્દા ઉપરની આ ગાથા હતી, એમ અંદરથી બીજું બીજું કાઢવાનું મળે છે. એવી ચર્ચાઓ ચાલતી કે એક આત્મા જ સંભળાય છે ને એક આત્મા જ સિવાય બીજું કાંઈ રૂપતું નથી, બસ આ સિવાય આ વ્યાખ્યાનમાં બીજું કાંઈ આવતું નથી. ગુરુદેવના વ્યાખ્યાનમાં એકલો આત્મા જ આવે છે ને આત્મા સિવાય બીજું આવતો નથી, ને બીજું આવતું હોય તો અમને સંભળાતું નથી, અમે એકલો આત્મા સાંભળીએ છીએ એમ કેમ નથી આવતું, એવી બધી ચર્ચા ચાલતી હતી. એટલે કહેવાનો મતલબ શું છે, અર્જુનને મત્સ્યવેધ કરાવ્યો ને ત્યારે શું કીધું, શું દેખાય છે, તો કે બસ જે આંખ ઉપર તીર મારવાનું છે આ સિવાય કાંઈ દેખાતું નથી, પણ પક્ષીની આંખ તો કે પક્ષી કાંઈ દેખાતું નથી, એમ જેને લક્ષ એક જ છે એને ઘણું જાણવું, ઘણું સાંભળવું, ઘણું નવું નવું મેળવી લેવું, એ વાત ઉપર એનું લક્ષ્ય રહેતું નથી, એની રુચિ જાતી નથી એ રીતે, અને જેની એ રુચિ જાય છે એને વિપરીત રુચિ છે એમ સમજવું જોઈએ, અને એને નુકસાન થાય છે. નુકસાન આ પ્રકારે થાય છે કે વર્તમાનમાં જ અત્યારે જ મારે સ્વરૂપના આશ્રયનો પ્રયત્ન કરવો જોઈએ, એ વાત નહીં આવે ક્યાંય, કેમ કે હજી નવું સાંભળવું છે, હજી નવું સાંભળવું છે. અને શાસ્ત્રનો વિષય છે સમુદ્ર જેવો, એ પણ મોટો સમુદ્ર છે, ઘણી વાતો અંદર છે પણ બધી કાંઈ તારે કામની નથી, તે અમથો અમથો તું ખેંચાઈ જા છો એ બાજુ, તને કામની હોય એટલી જ સમજજે, બીજી બધી છોડી દેવી જોઈએ. એટલે વર્તમાનમાં જ સ્વરૂપના આશ્રયનો પ્રયત્ન કરવો જોઈએ, તે વાતનું નુકસાન થાય છે, એ પ્રકારેમાં ઉત્પન્ન થતો નથી, અને સ્વભાવને સાંભળતા જ જે ચોંટ લાગવી જોઈએ એ ચોંટ પણ એને લાગશે નહીં. એને તો નવું નવું સાંભળવામાં જ લોભ, લોભને થોભ નથી, પછી લોભને કાંઈ થોભ નથી કે કેટલું નવું જાણવું ને કેટલું નવું સાંભળવું, સંભળાવનાર મળવો જોઈએ. આ પોતે તો જાણે તૈયાર જ છે, કેમ કે લોભ વૃત્તિ ઊભી છે. એ પ્રકારે ઉત્પન્ન થતો નથી, અને અજાણપણે એટલે ભૂલથી તેવી જાણપણાની પ્રવૃત્તિથી, અજાણપણે તેવી જાણપણાની પ્રવૃત્તિથી મને લાભ થશે એવો લાભ થવાનો અભિપ્રાય બંધાઈ જાય છે, આ ખોટો અભિપ્રાય છે, ભૂલ ભરેલો અભિપ્રાય છે, અથવા વિપરીત અભિપ્રાય છે કે મને આનાથી લાભ થઈ જશે. સાંભળતા સાંભળતા ઘણું વાંચતા સામ જાણતા કોઈ એવી વાત જાણવા મળી જશે ને કે મને આત્માને લાભ થઈ જશે, પણ એને ખબર નથી કે કોઈ એવી વાત કરી જશે તને કે કેવું નુકસાન થઈ જશે એ તને ખબર રહેશે નહીં. એ રીતે અભિપ્રાય બંધાઈ જાય છે, તે જીવ સત્ય પુરુષાર્થથી વંચિત રહી જાય છે, એને સાચો પુરુષાર્થ ઉપડવાનો અવસર જ આવતો નથી. બસ સાંભળ્યા જ કરું સાંભળ્યા જ કરું, પણ હવે કેટલા વર સાંભળવું છે એ કાંઈ નક્કી નથી કરતો, સાંભળવું પણ કેટલા વર એ કાંઈ એને નક્કી હોતું નથી, તો સાંભળ્યા જ કરવું, એ એક જ લોભની પાછળ પોતાના પુરુષાર્થની દિશાને બંધ કરી દે છે. પુરુષાર્થ કરવો જોઈએ અને પુરુષાર્થ ઉપડવો જોઈએ એ વાત એને પોતાને શરૂ થતી નથી, કે શરૂ થવા ઉપર એનું ધ્યાન પણ જતું નથી. અને તત્વ અભ્યાસની બાહ્ય પ્રવૃત્તિમાં રોકાઈ જાય છે, લાગી જ રહે છે, ત્યાં સહજ અંતર્મુખ પ્રયત્નનો અભાવ વર્તે છે. સહજ અંતર્મુખ થવાનો જે પ્રયત્ન છે એ પ્રકારના પ્રયત્નોનો જ અભાવ ઊભો થાય છે. અભાવ તો વર્તે છે પણ એનો ખેદ પણ એ જીવને થતો નથી, કરે રે આ 25 વર્ષ સાંભળ્યું, 50 વર્ષ સાંભળ્યું, હવે એમ પ્રયત્ન શરૂ થતો નથી, એનો ખેદ પણ થતો નથી. અને તે પર્યાય મૂંઢતાનું લક્ષણ છે. એવો પોતે વર્તમાન પર્યાયમાં મૂંઢાઈ ગયો છે કે એને પ્રયત્ન અને પ્રયત્નના અભાવ વિષયક પોતાને દુઃખ પણ ઉત્પન્ન થતું નથી. તેથી વર્તતા પર્યાય ભાવોમાં મૂર્છાઈ જવાથી ત્યાંથી છૂટી સ્વભાવ ઉપર આવી શકાતો નથી. એવો મૂંઢાઈ જાય છે કે પછી ત્યાંથી એને સ્વભાવ ઉપર આવવાનો પરિસ્થિતિ જેમ બીજા ક્રિયાકાંડમાં પડી ગયા એમ આપણા સાંભળવાની અને વાંચવાની ક્રિયાકાંડમાં પડી જાય છે. એક છેલ્લો વેદનનો વિષય બાકી રહી જાય છે.